તમારું જીવન માણતા શીખવાનું મહત્વ જાણો.
ઘણા બધા લોકો સ્વર્ગ ના રસ્તે છે, પણ બધા જ પ્રવાસ માનતા નથી હોતા. એના કારણ માનો એક એ છે કે આપણે એને મહત્વની ચીજ નથી ગણતા. જો તમે યાત્રા માનતા ન હો તો કોઈને તમારી પાસે છે મેળવવાની ઈચ્છા નહીં થાય.
હવે પછી જુઓ, આનંદ માણો દરરોજ ના જીવન નો.
આનંદ માણો દરરોજના જીવનમાં સ્વાગત છે. મારા મતે આજના પ્રોગ્રામની સારી અસર તમારા જીવન પર થશે. લોકો પોતાનું જીવન માણે તેને પ્રભુ માન્યતા આપે છે. મને લાગે છે કે ક્યારેક આપણે પ્રભુ વિશે વિચારીએ છીએ તો એમ જ વિચારીએ કે એમને માત્ર બલિદાન જોઈએ છે. પણ બાઇબલ યોહાન 10:10 કહે છે, હકીકતમાં ઈશુએ વાત કહી છે કે ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબથી ચોર આવતો નથી. પણ ઈશુએ કહ્યું તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે, એ માટે હું આવ્યો છું. આજનો ઉપદેશ માણો અને તમારું જીવન માણવાનો નિર્ણય લો. શિક્ષિકા તરીકેનો મારો ઉદ્દેશ્ય ખ્રિસ્તના શરીરમાં એ છે, અને આપણા બધાનું થોડુંક ધ્યાન જુદી રીતનું છે. પ્રભુ બધાને એક સરખું કામ કરવા માટે નથી બોલાવતા. જો એવું હોત તો બધી જરૂરિયાત પૂરી ના થઈ હોત. અમુક લોકોને પ્રચાર કરવા માટે બોલાવવામાં આવ્યા છે અને એ બધા પ્રગતિકારક છે. એ તમને પ્રોત્સાહિત કરશે અને જશે ત્યારે આ પ્રભુની સ્તુતિઓ. કદાચ તમે ઊંડાણપૂર્વક કંઈ નહીં શીખ્યા, તમે પ્રોત્સાહિત થયા અને એ જ મોટી વાત છે, જાણો છો. અને ભેટના ઉપદેશોમાં પણ અમુક લોકો એવા હોય છે જે દાણા પર ધ્યાન આપે, અમુક રાહત પર ધ્યાન આપે. પ્રભુ આપણને જુદી જુદી ભેટ આપે છે. ઉપદેશની ભેટ વચ્ચે પણ મારી ભેટ, જે તમે જાણો છો, લોકોને પરિપક્વ કરી વિકસવામાં મદદ કરવાની છે. એવું કરવામાં પોતાના મૃત્યુ સુધીનું ઘણું બધું હોય છે અને જીવનમાં ઘણી વસ્તુઓનો સામનો કરવાનો હોય છે. એ મારા માટે બહુ મહત્વનું છે. જાણે કે પ્રભુ તમારા હૃદયમાં કંઈ મૂકે તો એ ત્યાં જ રહે છે અને તમે એને કાઢી શકતા નથી. એટલે મારા પર આ બોજ છે, મારો અર્થ હકારાત્મક છે, મારા પર ભાર છે લોકોને પોતાનું જીવન માણતા જોવાનો, જે તેમને આપવા માટે ઈશુ મૃત્યુ પામ્યા. હું જોવા માંગુ છું કે તમે માત્ર એની વાત ન કરો પણ એ રીતે વર્તો. એની કબૂલાત એક સારી શરૂઆત છે, પણ છેવટે તો આપણે એ પામવા જ માગીએ છીએ. યોહાન 10:10 એક અત્યંત અદ્ભુત વાત કહે છે. પવિત્ર આત્માને અનુસરવામાં એક મુક્તિ છે. જો બધામાં માત્ર નીતિ નિયમો જ હોય તો એમાં કોઈ મુક્તિ નથી. અને દર વખતે સજા હોય તો તમારે જે કરવાનું છે તે સ્પષ્ટપણે તમે કરતા નથી. એ કહે છે, ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબથી ચોર આવતો નથી, પણ તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે તે માટે, અને ભરપૂર મળે અને છલકાઈ જાય એ માટે હું આવ્યો છું. શું શાસ્ત્ર વચન છે! માત્ર જીવંત ના બનો, પણ જીવંત હોવાનો આનંદ લો. ઈશુ જ્યારે આપણને જીવન આપવા આવ્યા તો એ માત્ર આપણને શ્વાસ આપવા માટે નહોતા આવ્યા. આપણે શ્વાસ તો લેતા હતા. જીવન જો પ્રભુ આપવા માંગે છે એવું જીવન, પ્રભુ જાણે છે તેવું જીવન. એ કહે છે કે એ આપણને જીવન આપી આનંદ કરાવવા માંગે છે. અને પછી આગળ વધીને થોડા આક્રમક થઈને કહે છે કે પુષ્કળ મળે અને છલકાય ત્યાં સુધી. આપણા માટે જીવન માણવાનું એટલા માટે મહત્વનું છે, એનું કારણ છે. હા, આપણા માટે છે. પ્રભુ આપણું જીવન માણવાનું કહે છે, માત્ર જીવન માણવાના હેતુથી. પ્રભુ આપણને જીવન માણવાનું કહે તેનું એક કારણ એ છે, આપણે પ્રભુના પ્રતિનિધિ છીએ. એફેસીઓમાં બાઇબલ કહે છે કે પ્રભુ આપણને વિનંતી કરે છે કે ના, એ કરિન્થિયોમાં છે, સોરી, પ્રભુ આપણા વડે દુનિયાને વિનંતી કરે છે, પુનર્જન્મ પામેલા વિશ્વાસુ તરીકે તમે શક્તિશાળી પ્રભુના સીધા પ્રતિનિધિ બનો છો અને તમે અને હું દુનિયાને બતાવીએ છીએ કે પ્રભુ કેવા છે. આપણે જાહેરાત છીએ. ઈશુ સાથેનો અંગત સંબંધ ધરાવવા માટેની. એટલા માટે શેતાન અનેક લોકો ખ્રિસ્તના શરીરમાં ઉદાસ, ગુસ્સામાં અને દરેક પ્રકારના ખોટા કામમાં રત રાખવા માગે છે. ટીકા, ટિપ્પણ, કુથલી, નિંદા, બધા લોકો એ હતાશ, ગુસ્સામાં અને તાણ હેઠળ અને સંઘર્ષરત રાખવા માગે છે. આપણને ખુશી મળે એવું એ નથી ઇચ્છતો, કેમ કે એ કદાચ દેખાઈ જાય. મારા મતે પ્રમુખ, પ્રાથમિક, પહેલા નંબરની વસ્તુ જે દુનિયાના લોકોને જોઈએ છે એ છે ખુશી અને શાંતિ. અને સાચે જ આપણે કહી શકીએ છીએ કે એમને ખુશી જોઈએ છે, કેમ કે જો તમારી પાસે શાંતિ ન હોય તો તમને ખુશી નહીં મળે. એટલે હું પ્રમાણિકપણે માનું છું કે જો બધું જ બરાબર હોય, જો તમે મુસાફરી માણતા હો અને કંઈ જ મૂલ્યવાન ન હોય, પૈસા ના હોય, કોઈ લોકપ્રિયતા ના હોય, નોકરી નહીં, કાર નહીં, કંઈ જ નહીં, જો તમે તમારું જીવન ન માણતા હો તો કોઈ જ વસ્તુનો અર્થ નહીં રહે. તમારી પાસે ભલે ગમે તે હોય, પણ જો તમે એ નહીં માણો તો એનો અર્થ જ નથી. બાળકો હોવાનો પણ શું અર્થ છે તમે એમની સાથે આનંદ ન માણતા હો? આપણે વિચાર ઉપર હસીએ છીએ. હું તમને કંઈક કહું, આ વાત કદાચ વિચિત્ર લાગે, પણ હું જ્યારે મારા બાળકોને ઉછેરતી હતી, બાળકોને ચાહતી અને હું એક જવાબદાર માં હતી, એમ નહીં કહી શકું કે મારા બાળકો સાથે કદી આનંદ ન માણ્યો. પણ હું પાછું ફરીને જોઉં છું અને મારા બાળકો સાથે આનંદ ન માણ્યો જે મારી ઈચ્છા હતી કે કરી શકી હોત અને થઈ શક્યું હોત. જાણો છો કેમ? કેમ કે મને કામનું વ્યસન હતું. હું બધું સ્વચ્છ અને સુઘડ અને ચોખ્ખું રાખવામાં વ્યસ્ત હતી. તમારામાંથી અમુક એમાંથી મુક્ત થવાની જરૂર છે અને એ ધૂળ કાલે પાછી ત્યાં હશે. એનો અર્થ એવો નહીં કે તમે બસ એવું બેફિકર જીવન જીવો અને કદી સાફ ન કરો, વસ્તુઓનું ધ્યાન ન રાખો. મને યાદ છે મારા બાળકો મને કામ કરતી અટકાવતા, પોતાની સાથે રમવા બોલાવતા. હું નહીં રમી શકું, મારે કામ છે. જાણો છો તમારે હંમેશા કામ તો કરવું જ પડે. જીવનમાં થોડા સંતુલનની જરૂર છે. તમે એવી વસ્તુઓ ગુમાવો છો જે ફરી કદી પાછી નહીં મળે. અમુક એવી વસ્તુઓ તમે પસાર કરો છો જે માત્ર એક જ વાર આવશે. જો તમે એને જવા દેશો તો તમારા જીવનના અંતે પહોંચીને પાછું ફરીને જોશો અને બહુ જ પસ્તાવો થશે. પસ્તાવાને દૂર રાખવાનો એકમાત્ર રસ્તો છે બધું સારી પસંદગી માટે હમણાં જ કંઈક કરો. હું કહી શકું કે તમારામાંથી અનેક માત્ર આ રૂમમાં જ નહીં પણ ટેલિવિઝન દ્વારા જોનારા પણ વાતનું તથ્ય એ છે કે તમે મુસાફરી માણતા નથી, સ્વર્ગના રસ્તે છો પણ સફર બરાબર માણતા નથી. માણતા હો તો એ છલકાઈ જાય એટલું છલો છલ નથી. અને હજુ તમારી પાસે સમય છે. તમારી ખુશીના મીટરને ચાલુ કરી દેવા માટે એક નવા સ્તર પર. જો તમને આજે એની જરૂર નથી તો હું પોતાને ઉપદેશ આપીશ, કેમ કે મને તો ચોક્કસ જરૂર છે. આમેન. ઈશુએ કહ્યું, હું આવ્યો જેથી તમને તારણ વડે પૂરું પાડવામાં આવેલું જીવન મળે અને તમે તમારું જીવન માણી શકો. એ નથી ઈચ્છતા કે આપણે માત્ર રાખી મૂકીએ, ઈચ્છે છે આપણે એ માણીએ. ફરીથી કહું છું, ઘણા બધા લોકો સ્વર્ગના રસ્તે છે પણ બધા પોતાની મુસાફરી નથી માણતા. એવું ન હોવાનું એક કારણ એ છે કેમ કે આપણે એને મહત્વની વાત નથી સમજતા. મારે તમને કહેવું છે કે મારા મતે મહત્વનું છે. હું માનું છું કે જો તમે મુસાફરી ન માણો તો તમારી પાસે જે છે એ કોઈ નહીં મેળવવા માગે. જો દેવળ માત્ર ખુશ દેખાય તો મારા મતે એનાથી આપણી સાક્ષી 10 ગણી વધી જશે. કોઈક વસ્તુ માટે આખો વખત ચિંતા કરવાની જરૂર નથી. થોડા હળવા હૃદયના થવું જોઈએ. પ્રભુ પર ધ્યાન આપતા શીખવું જોઈએ. દરરોજના જીવનનો આનંદ માણવાનો આ ઉપદેશ હું 1000 જુદી રીતે આપી શકું છું. ઉપદેશ માટેના વિષય મારી પાસે કદી નહીં ખૂટે. જ્યાં સુધી હું આ વિષય પર અને દરરોજના જીવનનો આનંદ માણવાના વિષય પર ઉપદેશ આપું છું. ચાલો જોઈએ હિબ્રુ 1:9. તમારો આભાર. તમારામાંથી અમુક કોઈ બીજા કારણસર નહીં, તો માત્ર એટલું જાણવાની જરૂર છે કે પોતાનું જીવન માણવામાં કંઈ ખોટું નથી. બહાર એક શેતાન છે જે આનંદ હરનાર છે. એ આસપાસ ફરીને બધાનો આનંદ હંમેશા ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરતો હોય છે. આ સાચું કહું છું? આમેન. હિબ્રુઓ 1:9, આ બહુ સારું શાસ્ત્ર વચન છે. તે ન્યાયીપણા પર પ્રીતિ રાખી છે અને અન્યાય ઉપર દ્વેષ કર્યો છે. તે પ્રામાણિકતા, સદગુણ અને હેતુ, વિચાર અને કાર્યમાં એક રાગતા રાખી ખુશ થયો છે. તે ન્યાયહીનતા, અન્યાય અને અસમાનતાને ધિક્કારી છે. આપણે દરેક રીતે એવા જ હોવું જોઈએ. ન્યાયીપણાને પ્રેમ કરવો જોઈએ, અસમાનતાને ધિક્કારી પ્રામાણિક બનવું જોઈએ. એનો મૂળ અર્થ એ થાય છે, તમે ઈશુને ચાહો અને તમે રોજ ઉઠો છો અને જે યોગ્ય છે તે કરવાનો પ્રયત્ન કરો અને તમે પ્રામાણિક બની સત્ય બોલવાનો પ્રયત્ન કરો. પોતાના તરફથી શ્રેષ્ઠ કરો, બાકીનું પ્રભુ પર છોડી દો. જુઓ પછી તમે શું મેળવો છો. એ માટે તારા દેવે તને તારા સાથીઓ કરતા અધિક ગણીને આનંદરૂપી તેલથી અભિષિક્ત કર્યો છે. એ કહે છે કે આપણે બીજા બધા કરતા વધુ ખુશ રહેવું જોઈએ. માત્ર વધુ ખુશ નહીં, પણ તમારા બધા મિત્રો, પરિચિતો અને સાથીઓ કરતા ઉપર અને આગળ તમારા ઉપર આનંદના તેલનો અભિષેક થયો છે. પછી તમે કહેશો, પ્રભુને આશીષ પણ કેમ આનંદ નથી અનુભવતો? કેમ કે આનંદ ચોરનારા અને ખુશીમાં અડચણ ઉભી કરનારા પણ હોય છે. આપણે આ દુઃખ, ગુસ્સો, અણગમો, હતાશા, ચિંતા, ચીડિયાપણું, આક્રમકતા અને તાણનું જરૂર કંઈક કરવું પડશે. તમને કહું છું કે ઈશુએ બધું સહન કર્યું, તે આપણે નથી કર્યું, જેથી આપણને જીવનની એ પ્રકારની ગુણવત્તા મળે. શેતાનને આપણે ચોરી કરવા દઈએ છીએ અને આપણે એક નિર્ણય લેવાની જરૂર છે. હું કહું છું આ અઠવાડિયું નિર્ણય વિશેનું છે. તમારે નિર્ણય લેવાનો અને તમારો નાનકડો પવિત્ર પગ જોરથી જમાવીને કહો, બહુ થયું શેતાન. તે ઘણા વખત સુધી મારી ખુશી ચોરી, એક વસ્તુ ન હોય તો બીજી વસ્તુ, બીજી વસ્તુ પછી બીજી વસ્તુ. એટલે આખો વખત કંઈક તો હોય જ. તને તમે એટલું કહો કે બસ બહુ થયું, મારો નિશ્ચય અડક છે. બંને પગ જોરથી જમાવવા પડશે. મેં નિશ્ચય કર્યો છે કે હું મારું જીવન માણતા શીખીશ. હવે જે કહું તે સાંભળો. હું જ્યારે એમ કહું કે તમારું જીવન માણો, તો માત્ર વેકેશનની વાત નથી કરતી. શુક્રવારની રાત જ્યારે કામનું અઠવાડિયું પૂરું થાય અને પગારના દિવસની વાત નથી, હું વાત કરું છું દરરોજના જીવનને માણવાની. એટલે જ મારા પ્રોગ્રામનું નામ રાખ્યું આનંદ માણો દરરોજના જીવનનો. મારે કહેવું છે કંઈક ઘણું ખરું. જીવન કોઈ મોટો ઉત્સાહી પ્રસંગ નથી હોતો. એ તો છે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, પાછો સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિ, રવિ, પાછો સોમવાર, મંગળવાર. એના તો વર્ષો બને, વર્ષ પછી વર્ષ પછી વર્ષ પછી વર્ષના સોમવાર, મંગળવાર, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ, બુધવાર. આપણે સમજવાનું છે કે ઘણું ખરું જીવન સામાન્ય હોય છે. એમાં કામ પર જવું, ટ્રાફિકમાં ડ્રાઇવિંગ કરવું, કચરો સાફ કરવો, ચીડિયા પડોશી સાથે રહેવું, ભલે ગમે તે હોય, જીવન સંપૂર્ણ છે જ નહીં. પ્રભુનો આભાર કે આપણી પાસે પવિત્ર આત્માની શક્તિ છે જે આપણને એ સ્થિતિનો સામનો કરવામાં મદદ કરે છે જે સામાન્ય લોકો નથી કરી શકતા. સામાન્ય જીવન અસામાન્ય રીતે જીવવા માટે આપણા પર અસામાન્ય અભિષેક થયો છે. જેમના જીવનમાં ઈશુ નથી, એ લોકો જે પરિસ્થિતિમાં ખુશ ન રહી શકે, એ પરિસ્થિતિમાં તમે ખુશ રહી શકો છો. કારણ કે એ આપણી પરિસ્થિતિઓ નથી, પણ એ પ્રભુની ખુશી છે જે આપણા બધાની શક્તિ છે. અભિષિક્ત ખુશીના તેલ વડે. હેલેલુયા. યોહાન 15. આજે હું એક સારો મજબૂત પાયો નાખવાની છું, તમને દેખાડવાની છું કે તમારું જીવન માણવું એ તમારા માટેની પ્રભુની મરજી છે. મારા મતે આપણી શરૂઆત માટેનું આ પહેલું સ્થાન છે. મને લાગે છે શરૂઆત કરવા આપણે કહેવું જોઈએ, ઓ પ્રભુ સાચે જ ઈચ્છે છે કે હું મારું જીવન માણું. મને ખબર નથી એ શું છે, પણ કોઈક રીતે શેતાને આપણને જુઠ્ઠાણું કહ્યું છે કે એ કામ કરવા જેવું નથી. મને તો એ પણ ખબર નથી આપણે વિચાર પ્રત્યે સભાન છીએ. કદાચ આપણે એને સભાનતાથી વિચારતા નથી, પણ કોઈક રીતે આપણે વિચારીએ છીએ કે આપણે એ કામ કરવાની જરૂર નથી. આપણે કામ કરવું જોઈએ અને પૂર્ણ કરીને અને નિયમો અનુસરવા જોઈએ, યોગ્ય કામ કરીને લોકોને ખુશ રાખીએ. સાચું કહું છું ને હું, આજે આપણામાંથી અમુક માટે આ સાચે જ એક આંખ ઉઘાડનારી ઘટના છે કે એવું છે જાણે કે આમ વાહ, મારું જીવન માણું. પ્રામાણિકપણે કહું તો અમુક લોકો માને છે કે એમના વિચાર મુજબ જ્યાં સુધી એમના જીવનમાં મુશ્કેલી છે તેઓ પોતાનું જીવન માણી નહીં શકે, એને માટે કામ કરવું પડે. હવે આ તેમનો વિશ્વાસ પ્રકલ્પ છે. એ લોકો માત્ર એટલું જ કરી શકે, આટા મારે, ખૂબ બોલે અને બાઇબલ અભ્યાસમાં જાય, શાસ્ત્રવચન ટાંકે, શેતાનને ટપકો આપે, એ બધો એનો ભાગ છે. અમુક આધ્યાત્મિક શિસ્ત છે જેને આપણે અમલમાં મૂકવી પડે સંપૂર્ણપણે અને ચોક્કસપણે. પણ ખુશી એક શસ્ત્ર છે. તમને ખબર નથી કે ખુશી એક શસ્ત્ર છે? હકીકતમાં તમને હસતા સાંભળવાનો શેતાન ધિક્કારે છે. મને સમજાતું નથી આપણે કેમ માનીએ છીએ કે દેવળમાં રડી શકાય, પણ હસવાનું શરૂ કરો તો બધા માને કે તમે નાસ્તિક છો. મેં આજે જ વાંચ્યું કે અમુક લોકો એટલા ઉત્સુક છે કે તેઓ લાફ્ટર ક્લબમાં જોડાઈ રહ્યા છે. એ લોકો રોજ સવારે ભેગા થાય, પોતાનો દિવસ શરૂ કરતા પહેલા હસવાની કોઈક રીત શોધતા હોય છે. કદાચ હું પણ એક ક્લબ શરૂ કરું, લાફ્ટર ક્લબ. એ જ વાત છે આજે આપણે જે સમાજમાં રહીએ છીએ. જો તમે હસીને તમારું જીવન માણવું હોય તો તમારે એ હેતુપૂર્વક કરવું પડશે, કેમ કે આસપાસ બહુ રમૂજ નથી ચાલતી. બધા એકબીજાને મારી નાખે છે, એકબીજાને ધિક્કારે છે. દેવળની મારામારી, પંથોની મારામારી, તમને લાગે જાણે કે ઈશુ મને અહીંયાથી બહાર કાઢો. કદાચ આજની રાત નોંધપાત્ર બની જાય, ખબર નહીં. વિચારી જુઓ, એ સાચું નથી. જો તમે હેતુપૂર્વક ન કરો તો મને નથી લાગતું કે તમે કરી શકો. એટલા માટે જ માનું છું ઉપદેશ મહત્વનો છે કે આપણે કહી શકીએ એ પ્રભુની ઈચ્છા છે. જેમ પ્રભુ આપણી પાસે પોતાની ફરજ બજાવવા માંગે છે તેમ આપણી ફરજ માણીએ એવું પણ એ ઈચ્છે છે. અને મને આ બાબતમાં સાક્ષાત્કાર થવાનું શરૂ થયું, એ વાત 15 વર્ષ પહેલાની છે. હું એક બહુ જવાબદાર વ્યક્તિ છું, મહેનતુ છું. મારા પર ઘણી જવાબદારી છે, ઘણું કામ કરવું પડે છે, ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. મને સમજાયું કે મને સેવકાઈમાં રહેવું ગમતું અને પ્રભુ મને જે કામ સોંપતા એ ગમતું હતું, પણ હકીકતમાં હું એ માનતી નહોતી. મને આશા છે હું જે કહેવા માંગુ છું એ સમજશો. એ કેવું ગાંડા જેવું લાગે કે મને ગમતું હતું, મારો એક ચોક્કસ ભાગ હતો જે મારા એ કામથી સંતુષ્ટ હતો. હું વિચારતી એક બહુ ખુશ થઈશ જ્યારે આ સંમેલન પૂરું થશે, ઘરે પહોંચીને રવિવાર માણી શકીશ. ચાલો એમ ન કહો કે તમે એવું નથી વિચારતા. હું ખુશ થઈશ જ્યારે આપણે હંમેશા ત્યારે જ ખુશ થઈએ છીએ. હમણાંનું શું, હમણાં કોણ ખુશ થશે? અમુક લોકોએ અત્યારે જ ખુશ થવાની જરૂર છે, ત્યારે નહીં. હું માર્ચમાં એક અઠવાડિયું રજા લઈશ, પોતાને વિચારતી જોઈશ, અરે ભાઈ હું બહુ ખુશ થઈશ જ્યારે, હું ખુશ થઈશ જ્યારે. આપણે એવું બહુ કહીએ છીએ, હું ખુશ થઈશ જ્યારે, હું ખુશ થઈશ જ્યારે, મને આનંદ થશે જ્યારે. મને નથી લાગતું કે આપણે એવું કંઈક કહેવું જોઈએ. મારા મતે આપણે કોઈ લક્ષ્ય તરફ વધતા હોઈએ ત્યારે પણ એ વસ્તુ માણવી જોઈએ જે આપણે ત્યાં પહોંચવાની યાત્રામાં માણીએ. થોડાક વર્ષો પહેલાં મારે પોતાની જાતને ઉપર ખેંચવી પડી હતી અને ધારો કે જો હું મારું જીવન લોકોને પ્રચાર કરવામાં વિતાવું, વિમાનમાં ફરવું, હોટલોમાં રહું, એવું બધું કરું, તો હું એ માણીશ. બસ એક માનસિકતા છે. જો તમે નક્કી કરો તો ટ્રાફિકમાં રાહ જોવાનું પણ માણી શકો છો. તમે ચીડાઈને અસ્વસ્થ અને ગુસ્સામાં રહેવાનું નક્કી કરી શકો છો, અથવા કહી શકો હું અહીંયા છું અને હું એ માણીશ. હું ચોક્કસપણે માનું છું, જો તમે આજે નિર્ણય લેશો કે તમારા જીવનમાં એવું બહુ ઓછું છે જેથી તમે માણી નથી શકતા, તમને ગાંડા કરી મૂકે એવા લોકો પણ, તમે એમના વિશે અમુક વાતો જાણી શકો જે તમે માણી શકો. બીજું કંઈ નહીં તો તમે સત્ય માણી શકશો કે તમારું પરિણામ ચકાસે છે અને તમને ખ્રિસ્તમાં વધુ મજબૂત બનાવે છે. તમે વિચારી શકો હું તમને માણું છું કેમ કે તમે મને પ્રભુમાં વિકસવા દો છો. યોહાન 15:11માં ઈશુએ કહ્યું, તમારામાં મારો આનંદ રહે, અમે તમારો આનંદ સંપૂર્ણ થાય એ માટે મેં તમને એ વચનો કહ્યા છે. આપણે આ વહેતી વસ્તુ સતત જોઈ શકીએ છીએ. એ ઈચ્છે છે કે આ ખુશી આપણામાંથી બહાર આવે. એને જોવા માંગે છે. વધારાનું બીજા લોકોને મળે તેમ એ ઈચ્છે છે, જોવા માંગે છે. ઈચ્છા પ્રગટ કરે છે કે એ કઈ વસ્તુઓ છે. આપણે પાછા જઈને યોહાન 15 વાંચવું પડશે જેથી શોધી શકાય કે કઈ વસ્તુઓ છે જે ઈશુ લોકોને કહેતા હતા. એમનામાં એકનિષ્ઠ રહેવાની એ વાત કરતા હતા. જો તમે મારામાં એકનિષ્ઠ રહો, જો મારામાં રહીને સ્થાયી રહો, બીજા શબ્દોમાં એ મૂળભૂત રીતે કહે છે કે જો તમે તમારા જીવનનો સૌથી મહત્વનો ભાગ મને બનાવો. જો બધું મારી આસપાસ ફરે, યોહાન 15 એમણે કહ્યું કે મારા સિવાય તમે કઈ નહીં કરી શકો, મારામાં એક નિષ્ઠ રહો અને તમારી મરજીનું માગી શકો અને ઘણા ફળ મેળવશો.